ઈ કોઈને સત્સંગ અડે એવો નથી. આના કરતા બીજા કોઈ ગામમાં જઈએ તો થોડો સત્સંગ થશે. વળી અહીંયા આપણા કોઈ સત્સંગીઓ પણ નથી, માટે એ મહારાજ આનાથી કોઈ બીજા નાના ગામડામાં જાશું તો 5-25 સત્સંગ થશે અને તમારું દર્શન કરીને પુણ્યશાળી બનશે. ત્યારે શ્રીજી મહારાજ કહે છે, હે સંતો, તમારે હિંમત હારવાની નથી, નિરાશ ન થવું. કઠણ પથ્થર હોય તો જાજા ઘા ખમે, પણ થોડા વધારે ઘા મારીએ એટલે એ પણ તૂટ્યા વગર રહે નહીં. બધા જીવ કાંઈ એક સરખા ન હોય, અમુક તીવ્ર મુમુક્ષુ હોય એને તો દર્શન સમાગમ થતાં જ ભગવાનના પાકા ભક્ત થઈ જાય, અને કોક પામર જીવ હોય તો એને સત્સંગ થતાં વાર લાગે, એને વારંવાર ઉપદેશ કરવો જોઈએ. સંતો એ તો ભમરી જેવા થાવું, ભમરી જેમ ઈયળને પકડી અને એના ઉપર વારંવાર ટચકા માર્યા કરે ને ગુંજારાવ કરે અને ઈયળમાંથી ભમરી બનાવી દે, એમ આવા પથ્થર જેવા મનુષ્યો ઉપર તમારે વધારે કૃપા કરવી અને વારંવાર ત્યાં પધારી અને ઉપદેશ આપ્યા કરવો, તો જરૂર એ જીવ છે એ પણ જીવમાંથી શિવ બને, કહેતા અમારો આશ્રિત સાચો ભક્ત બને. માટે જ્યાં સુધી એ જીવ ભક્ત ન બને ત્યાં સુધી તમારે સત્સંગ કરાવ્યા જ કરવો, પણ નિરાશ થવું નહીં. સંતો કહે છે, ભલે મહારાજ જેવી આપની ઈચ્છા. સંતોએ સહિત મહારાજ મહેસાણા નગરને વિશે પધાર્યા છે. હે રાજન, ભગવાન શ્રી હરિને વિશે અસાધારણ પ્રેમવાળા રામાનંદ સ્વામીના શિષ્ય કુશળબા બ્રાહ્મણી ભગવાનના પરમ ભક્ત હતા. વર્ષોથી એમના અંતરમાં એક સંકલ્પ હતો કે મારે ભગવાન શ્રી હરિ અને સંતોને પાર્ષદોને જમાડવા છે. એના માટે આ બામણી વિધવા હતી એટલે મહેનત મજૂરી કરી અને પૈસા ભેગા કરતી, અને ભગવાન માટે એ પૈસા ભેગા કરી રાખેલા. એના સંકલ્પને સત્ય કરવા માટે ભગવાન શ્રી હરિ કુશળાબા બ્રાહ્મણીની ઘરે પધાર્યા છે. ઘર સાંકડું હતું, ભગવાન પધાર્યા અને બ્રાહ્મણ બાઈ તો આનંદ ઘેલા થઈ ગયા. ભગવાનને કહે છે, મહારાજ જમ્યા વિના જવા દઈશ નહીં, આજ તો અવશ્ય તમારે રોકાવું જ પડશે. ભગવાન કહે છે, ભલે કુશળાબા, જેવી તમારી ઈચ્છા. મહારાજને કહે છે, સરસ મજાની રસોઈ કરીને જમાડીશ. ભગવાન કે નહીં, તમારા ઘરની સ્થિતિ અમે જાણીએ છીએ, માટે રહીએ પણ એક શરત, જો તમે ખાલી ખીચડી બનાવવાના હોય તો તમારી ઘરે જમીએ, નહીંતર ગામમાં બીજા ભક્તને ત્યાં જમીશું. કુશળાબાને મનમાં દુઃખ થયું, અરે રે, મહારાજ અને સંતોને જમાડવા માટે વર્ષોથી મેં આ સંપત્તિ ભેગી કરી છે અને ભગવાનને કેવળ ખીચડી જમાડવાની. ભગવાનને કહે છે, મહારાજ મીઠાઈ જમો. ભગવાન કે નહીં, ગરીબને અમે બહુ ખર્ચ કરાવતા નથી, માટે ખીચડી જમાડવી હોય તો રહીએ, નહીંતર આ ચાલ્યા. પણ આ તો બ્રાહ્મણી હતી ને, કથા બધા બહુ સાંભળી છે, બહુ હોશિયાર હતી. ભગવાનને કહે છે, ભલે મહારાજ ખીચડી કરીશ, બહુ પછી તો રહેશો ને. તો કે આ તો આ રહ્યા, પણ એને તો નક્કી કર્યું કે મારે જે જમાડવું છે એ ખીચડીમાં જમાડી દઉં. બે ભાગની ખીચડી અને એક ભાગનું ઘી, હો એવી રીતે સરસ મજાનું મોટું તપેલું ચડાવી અને ખીચડી ઓરી અને એની અંદર ઘી પહેલાથી જ નાખી દીધું, અને મધુરે મધુરે તાપે માખણ સી ચડી. એને આપણે ખીચડી કહીએ પણ ખરેખર ખીચડી નહોતી, ઘી ચડી હતી. ઘીમાં એને ખીચડીને ચડાવેલી, મેસુબથી એ ચડી જાય એ બી જોરદાર ઘી નાખેલી ખીચડી આ કુશળાબાએ ભગવાનના સંતો માટે બનાવી. ખીચડી તૈયાર થઈ, ઠાકોરજીને નૈવેદ્ય ધરાવે અને બ્રાહ્મણ બાઈ કહે છે, મહારાજ ખીચડી તૈયાર છે, સંતોની પંક્તિ કરી છે. મહારાજે ચોકમાં પંક્તિ કરીને સંતોને જમાડ્યા. સ્વયં મહારાજ જમ્યા પણ ખીચડીમાં ઘી એટલું બધું હતું ને અડધો અડધ ખીચડી વધી. ખીચડી ખવાય કેમ પછી નર્યું ઘી હોય એટલે ખૂટે. રાતે ખીચડીનું અડધું તપેલું વધ્યું. પછી તો ભગવાનને સત્સંગ કરાવ્યો અને રાતે પ્રભુ પોઢ્યા. સવારે આ તો 3:30 વાગે બધા જાગ્યા. હવે ત્યાં નાવા ધોવાની કાંઈ સગવડતા નહોતી એટલે સંતો અને મહારાજ થયા તૈયાર. ત્યાં તો કુશળાબા જાગ્યા. જાગીને મહારાજને કહે છે, ક્યાં હાલ્યા? તો કે બસ હવે નીકળીશું. નહીં, તમને નહીં જવા દઉં. ભગવાન કહે છે, કેમ વળી? બસ મારો સંકલ્પ હજી અધૂરો છે. ભગવાન કહે છે, અરે કુશળાબા, બીજા ગામમાં તો અમે હરિભક્તોને ખાલી દર્શન દઈને પાદરમાંથી નીકળી જઈએ છીએ. આ ગામમાં તો તમે એક ભક્તાણી છો, છતાં પણ તમને સુખ આપવા માટે ખીચડી જેમ્યા અને આખી રાત રોકાણા, તો એજી તમે કહો છો કે મારો સંકલ્પ અધૂરો છે. અમે તો આ ચાલ્યા કારણ કે અહીંયા નાવા ધોવાની કાંઈ સગવડતા નથી. રસ્તામાં તળાવ આવશે ત્યાં સ્નાન કરીને પૂજા પાઠ કરશું. ભગવાનને કહે છે, નહીં જવા દઉં. આડા આવીને ભરાઈ ગયા. ભગવાન કહે છે, કેમ કુશળાબા? બ્રાહ્મણી તો ખીજાણી, અરે મારા ગરીબનું બગાડીને તમારે જવું છે? નહીં જવા દઉં. ભગવાન કહે છે, કુશળાબા, હવારમાં ક્રોધ ન કરાય, ભગવાનનું ભજન કરાય. નહીં મહારાજ, હું ગરીબ બ્રાહ્મણી છું, વર્ષોથી તમારા માટે મહેનત કરીને આ બધું ભેગું કર્યું છે ને તમે મારી ખીચડી બગાડીને જશો? ભગવાન કે, એમ કરો, બધાને પ્રસાદી દઈ દેજો. નહીં, પ્રસાદી વેચવા માટે નથી કરી, તમને સંતોને પાર્ષદોને જમાડવા માટે આ ખીચડી બનાવી છે અને એ તમારે જ જમવી પડશે. ભગવાન કે, પણ અમે કરીએ શું? સંતો કહે છે, મહારાજ હજી તો નાવા ધોવાનું બાકી છે, માટે હાલો આપણે સ્નાન કરીને આવીએ. કુશળાબા વિફરા, ખબરદાર જો પગ બારો મૂક્યો છે તો ઉંબરાને બહાર જવા નહીં દઉં. ભગવાન કે, આ ડોશી વાહમી છે. અલે પણ માળી નાવા તો જવા દે. ના, એ ધંધો આપણે ન જોઈએ. તમે નાવાના બાઈને ભાગી જાઓ તો હું તમને ક્યાં શોધવા આવું? તમારે જવું હોય તો પહેલાં આ ખીચડીનો નિકાલ કરો, પછી તમને જ્યાં જવું હોય ત્યાં છૂટી. સંતો અને ભગવાન કહે છે કે, આ બામણી છે એ જવા નહીં દે. કેમ કરશું? અરે મહારાજ, પણ દાંતણ કર્યા વગર થોડું જમાય. ભગવાન કહે છે, હાલો ફળિયામાં ઉભરાઈ જાઓ બધા અને હાથ ધરો. શિયાળાની ઋતુ હતી, ખીચડી તો જામી નામ ફર્સ્ટ ક્લાસ મેસૂપ જેવી થઈ ગયેલી. ભગવાને તાવે તેથી ચોસલા પાડ્યા અને સંતોના હાથમાં મોટા મોટા દડબા ખીચડીના માંડ્યા આપવા. મહારાજ કહે છે કે, સંતો માંડો જમવા, આત્માને વળી દાંતણ શું? તમે તો બધાય કહો છો ને, અમે પરમહંસ છીએ, આત્મા છીએ, આત્માને દાંતણ કરવાનું હોય નહીં. આ ખીચડીનું દાંતણ અહીંયા જમી લ્યો ને પછી રસ્તામાં નાઈન દાંતણ કરીને પૂજા કરજો. ઊભા ઊભા સંતો ને ભગવાને ખીચડીના દાંતણ કરાવ્યા. આખું તપેલું સાફ કરી નાખ્યું. ભગવાનને કે, ભગવાન કહે છે, એ માળી હવે અમે જઈએ? તો કે, હવે છૂટી, હવે રસ્તો સાફ છે. મહારાજ, આપને જ્યાં જવું હોય ત્યાં જાઓ. કેટલા દયાળુ ભગવાન, ભક્તોના જેવા જેવા મનોરથો હોય એવા પૂર્ણ કરે છે. મહારાજ ભક્તોના ભાવ આગળ નિયમોને પણ નેવે મૂકી દે છે. એટલે વચનામૃતમાં ભગવાન કહે છે ને કે, અમારા પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે જ અમે અવતાર લઈએ છીએ. સારંગપુરના વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો કે, ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારીને આવે ત્યારે જ જીવોના કલ્યાણ કરી શકે, અને ધામમાં બેઠા બેઠા ન કરી શકે તો ભગવાનને વિશે એટલું અસમર્થપણું કહેવાય, તો પછી ભગવાનને અવતાર ધાર્યાનું શું પ્રયોજન છે? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન તો ધામમાં બેઠા બેઠા પણ અનંત જીવોના કલ્યાણ કરવા સમર્થ છે, પણ પોતાને વિશે અતિશય પ્રેમવાળા પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે જ ભગવાનને આ પૃથ્વી ઉપર પધારવું પડે છે, અને પછી અધર્મનો ઉત્થાપન કરી અને ધર્મનું સ્થાપન કરી અનેક જીવોના કલ્યાણ કરીને ભગવાન પાછા ધામમાં ચાલ્યા જાય છે. તો આવી રીતે હે રાજન, ભગવાન શ્રીહરિએ અતિશય પ્રેમી એવા કુશળાભાઈએ, કે પોતે ગરીબ હતા છતાં પણ ગામમાં મજૂરી કરીને ભગવાન અને સંતોને જમાડવા માટે આ ધન ભેગું કર્યું હતું, એનો એ મનોરથ પૂર્ણ કરી એનું એ ધનને સાર્થક કરી અને ભગવાન શ્રીહરિ ત્યાંથી વિદાય લઈને ચાલ્યા છે. ઘણા એને મનમાં એમ થાય કે આ તો સારું ચરિત્ર છે, પણ ભક્તો એ તો ભગવાન જ્યારે પ્રગટ હોય ને ત્યારે ભગવાન જેવા ચરિત્ર કરે એવા ચાલે, કારણ પૃથ્વી ઉપર પ્રગટ પ્રમાણ ભગવાન વિચરણ કરતા હોય ત્યારે ધર્મ કેને કહેવાય? તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ધર્મ ધર્મ સૌ કહે પણ ધર્મમાં બહુ મર્મ છે, ધર્મ સુતના વચન એ જ પરમ ધર્મ છે, ધર્મ તે ધર્મ સુતના વચન એને પાડવા પ્રીતે કરી, જેને જેમ કર્યા આજ્ઞા તે ફેરવવી નહીં ફરી. સ્વામી કહે છે, હે ભક્તો, જ્યારે ભગવાન પૃથ્વી ઉપર મનુષ્યાકૃતિ ધારણ કરીને વિચરણ કરતા હોય કે બીજા કોઈ સ્વરૂપે પ્રગટ પ્રમાણ હોય ત્યારે ભગવાનના જે વચન એ જ પરમ ધર્મ કહેવાય, એટલે સંતોએ ભગવાનની આજ્ઞા માની અને ખીચડીના દાતણ કર્યા છે. પણ પછી આપણે મનમાં એમ ન માનવું કે આપણે હવારમાં ઊઠીને ખીચડીના દાતણ વધી હોય તો કરી લેવા, પ્રગટ ભગવાન હોય ત્યારની વાત જ જુદી છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનજીને કહ્યું કે હે અર્જુન, દ્રોણાચાર્ય, કર્ણ, ભીષ્મ આ બધાય શકુનિયાદિક મામા બધાયને તું મારી નાખ. ત્યારે અર્જુને એ બધાને મારી નાખ્યા. હવે એ દાખલો લઈને તમે મામાને કાકાને દાદાને પતાવી દો, શું હાલત થાય કયો જોઈ. માટે એ પ્રગટ ભગવાન જ્યારે આજ્ઞા કરે ત્યારની વાત જુદી છે, એ વખતે તો ભગવાનની આજ્ઞા એ જ પરમ ધર્મ કહેવાય. માટે ભગવાનનું આ ચરિત્ર સાંભળીને કોઈએ નાયા ધોયા વગર ને પૂજા પાઠ કર્યા વગર ક્યારે નાસ્તા પાણી કરી લેવા નહીં. પાણી પણ નહીં પીવાય ભગવાનને તો ના પાડી છે લ્યો. અકૃત્વ દ્વાવિધામ પૂજામ કર્તવ્યમ નૈવ ભોજનમ સર્વૈ રન્નમન ભોક્તવ્યમ વિના રોગાદિ પીડિતાન. ભગવાનના સત્સંગી જીવનને વિશે નારાયણ ગીતામાં કહ્યું કે બે પ્રકારની પૂજા કર્યા વગર, એટલે માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજા કર્યા વગર, હે ભક્તો, કોઈએ પણ અન્નાદિનું ભક્ષણ કરવું નહીં, સિવાય કે શરીરમાં અસાધ્ય રોગ થયો હોય અને અસહ્ય રોગની પીડાને લીધે પૂજા પાઠ કરવા સમર્થ ન હોય ત્યારે એ વૈદ્ય કે ડોક્ટરની આજ્ઞાથી જમે તો એને બાદ નથી. એ સિવાય તો અવશ્ય પૂજા કરવી જ જોઈએ. એટલે એક વખત ગઢડામાં પણ આવી ઘટના ઘટેલી. શું થયું ખબર છે? એકાદશીનો દિવસ હતો અને ગોપીનાથજી મહારાજના મંદિરનું બાંધકામ ચાલે. એ વખતે શું થયું, બપોરના સમયે પાર્ષદો કંઈક પથ્થરો ચડાવવાના હશે એટલે મોડે સુધી કામ કરતા રહ્યા, અને આ બાજુ બીજા બધાએ ફરાળ કરી ગયા અને તપેલા સાફ થઈ ગયા. 1:30 વાગે મહારાજ આમ 1:30-2 વાગે અક્ષરોડીમાંથી બહાર નીકળ્યા. જુએ ત્યાં તો પાર્ષદો બધાએ કામ કરીને હેઠા ઉતર્યા. ભગવાન કહે છે, પાર્ષદો જમ્યાક નહીં? તો કે મહારાજ જમ્યા નથી, ભંડારમાં તપાસ કરાવી તો ફરાળ તો કાંઈ ન મળે, તપેલા સાફ. મહારાજ પેલા કોઠારી મહંત સ્વામીને કાર્યકારી મહંત જે હતા મંદિરના નિર્માણ માટે ભગવાનને સ્થાપ્યા હતા એમને બોલાવ્યા કે આ બધાને જમાડ્યા. તો કે મહારાજ આ કામ કરે છે એ તો અમને ખબર જ નહોતી, આ તો બધા બાકી રહી ગયા. ભગવાન કે ભંડારમાં કાંઈ છે? તો કે મહારાજ તપેલા સાફ છે, કહેતા હોય તો નવું બનાવીએ પછી જમાડીએ. ભગવાન કહે છે, ગઈકાલનું કાંઈ વધ્યું છે? ત્યારે ભંડારીએ કહ્યું કે મહારાજ મોતૈયા લાડુ છે ગઈકાલના, ફૂલીબાની રસોઈ હતી એ લાડુ વધ્યા છે. ભગવાન કે લાવો લાડુ. પાર્ષદોની પંક્તિ કરી ભગવાન બબ્બે હાથમાં ચાર ચાર લાડુઓ લઈને પાર્ષદોને માંડ્યા થાળીમાં પીરસવા. એકાદશીના દિવસે ભગવાને શું જમાડ્યું? મોતૈયા લાડુ જમાડ્યા. પાર્ષદો કે છે, મહારાજ આજ તો એકાદશી, ભગવાન કે આ ફરાળ જમો. મારા પાર્ષદો આટલી મહેનત કરે, મજૂરી કરે અને એને મારે એકાદશીને દાડે ભૂખ્યા રખાય નહીં. ભગવાને મોતૈયા લાડુનું ફરાળ કરાવ્યું, ભરપેટ ભોજન બધાને કરાવીને પછી પાછા કામે ચડાવ્યા. પણ એવી આકસ્મિક ઘટનાઓ ક્યારેક ઘટે ત્યારે ભગવાન આવા ચરિત્રો કરતા હોય. પણ એને જોઈને આપણે એમ કહીએ કે વાંધો નહીં, એકાદશીને દાડે પાર્ષદોને ભગવાને પોતે જમાડ્યા તો આપણે ખાવામાં વાંધો નહીં. પણ ભગવાન જ્યારે સ્વયં પોતાના હાથે જમાડે ત્યારે પછી લાડુ પણ ફરાળ થઈ જાય છે. એટલે આપણે સવારમાં ઉઠીને પૂજા પાઠ કર્યા વગર કાંઈ ખાવું નહીં. એટલે તો સંતો કીર્તનમાં ગાય છે ને, પ્રભાતે ઉઠીને પ્રાણી ગોવિંદ કેમ નથી ગાતો રે. માટે ઉઠીને પહેલાં શું કરવું? થોડી વાર ભગવાનનું ધ્યાન સ્મરણ કરવું, પછી ભગવાનની સ્મૃતિ સહિત સ્નાન શૌચાદિ કરી અને ભગવાનની પૂજા કરી અને પછી નાસ્તો કરવો, અને ત્યાર પછી જે કાંઈ વ્યવહારિક આપણા ધંધા પાણીના કામકાજ હોય એ કામકાજ કરવા. કહેતા પહેલાં ઠેઠનું કરવું, પછી પેટનું કરવું અને પછી શેઠનું કરવું. પણ આપણે ઉલટાવી નાખ્યું, પહેલાં શેઠનું કરીએ છીએ, સવારમાં ઉઠીને ફોન ઉપર લાગી જાય, પછી પેટનું કરે અને છેલ્લે જો કામ કરતાં કરતાં ટાઈમ વધે, રાતે ટાઈમ મળે તો મંદિરે અવાય, નહીતર ઉઠ્યા ભેગા ધંધા પાણી ઉપર ચડી જવાય. ઉઠે ત્યાંથી જ ફોન આવે કે ફલાણી જગ્યાએ માલ આવ્યો છે ટ્રકમાં, તો ગોડાઉનમાં ક્યાં ખાલી કરાવો, કાં તો આને બિલ ચૂકવવાના છે તો શેઠ આ લેવા આવવાના છે તો શું કરવું. સવારમાં ઉઠે ત્યાંથી ચાલુ થઈ જાય. પણ ઘણા એવા હોય, ઘરે ગયા પછી ધંધાનું નામ જ ન લે. સુરતમાં એક શેઠ વૈષ્ણવ હતા પોતે, છતાં પણ એ કહી રાખતા કે મને ઘરે ગયા પછી કોઈએ ફોન ન કરવો, અહીં સાઇટ ઉપર આવું ત્યારે પૂછવું એટલું પૂછી લ્યો, પછી બીજે દિવસે સાઇટ ઉપર આવું ત્યારે મને પૂછવું, ત્યાં સુધી તમારે જે માલ સામાન મંગાવવો હોય એ કાયદેસર તમારા પાવરમાં હોય એ બધું મંગાવી લેવું. પણ ઘરે ગયા પછી મારો ટાઈમ છે એ તો ભલે બૈરા છોકરા માટે ફાળવતા હતા, એ કે મારા ફેમિલી માટે છે, ભક્તિ નહોતા કરતા. પણ છતાંય એવા સ્ટ્રીક હતા, એમ ભગવાનના ભક્તોએ પણ ઘરે ગયા પછી ભેગો ધંધો રાખવો નહીં. એમ સવારે ઉઠે ત્યારે મહારાજ કહે છે, પહેલાં ઠેઠનું એટલે કે કલ્યાણનું કરી લેવું સવારમાં, પછી દિવસ દરમિયાન ટાઈમ મળ્યો કે ન મળ્યો એની કાંઈ ગેરંટી છે? અને મળે તો એ ભજન કરે છે એની કેટલી આપણે ખાતરી આપી શકીએ? જો આ જે રિટાયર થયા છે એ બધાને તો ભગવાનના ભજન સિવાય કાંઈ ધંધો છે? તો એ જાત જાતના ઘણા વીઆરએસ લીધા હોય બીજો ધંધો નાખે, જો પણ ભગવાનનું ભજન ન થાય. હાઠને ટપી ગયા હોય, બગીચામાં જઈને રાજકારણની વાતો કરતા હોય, કાં તો નવા જૂની થઈ હોય એના બધા બેઠા બેઠા ગામ ગપાટા માર્યા કરતા હોય, પણ મંદિરમાં માળા લઈને બેસાતું નથી. 60 ઉપર થઈ ગયા હોય તોય પણ હજી વહીવટને આ બધું છૂટતું નથી લોકોને. એક બળદ હતો, બળદ એને 8-1 ધર હાલી ગયો એટલે ખેડૂત પછી દયાળુ હશે એટલે એને રિટાયર કરી દીધો. અને ગોઢલા બળદ હતા એને કામે લગાડ્યા. એટલે સાંજે બળો બળદ તો છૂટો ચરતો હોય, ઘરડો હોય ને પછી વાડીને ખાવા દે એને, તો સાંજે ગાડું જૂતવાનું થાય ને ત્યારે ગોઢલો બળદ ધુંવરી નીચે માથું નાખે ને એ પહેલાં પેલો ગઈઠો બળદ છે ને એ ધુંવરી માથું ખાલી દે. ત્યારથી આ કહેવત આવી છે, કોકના કામમાં માથું ન મારવું. પણ આ ડોહાને એવી ટેવ પડી ગઈ હોય ને એ છોકરાને ધંધામાં પણ માથા માર્યા જ કરે હો. આખા સિલ્વર હેડેડ થઈ ગયા હોય, એકે કાળો વાળ માથામાં હોય નહીં, છતાં પણ ભગવાનની ભક્તિ કરવાને બદલે વ્યવહારમાં જ માથા માર્યા કરતા હોય. પાછું એને શું થાય ખબર છે? કે મારા જેવું કોઈને આવડે જ નહીં વહીવટ કરતા. પણ એને ખબર નથી કે આખી જિંદગી 60 વરા સુધી તું મથ્યો તોય એક નાનકડી ઝૂંપડી, બે ઓરડીને એક રસોડો સિવાય મકાન મોટું કરી નહોતો શીખ્યો. એક ખોલી જેવી દુકાન હતી એમાં આખી જિંદગી ધંધો કર્યો અને માન ખાધા ભેગા થતા હતા. અને આ છોકરાઓ ધંધે ચડ્યા પછી 3 જણાના 3 બંગલા બનાવ્યા છે, મોટી અમદાવાદમાં ઓફિસો કરી છે અને ગાડીઓ ફેરવે છે. તોય ડોહાને એમ થાય કે હું ન હોય ધંધો ન હોય. અરે પણ તું નડે છે, 5 ગ્રાહક આવતા રોકે છે ખબર નથી. કંજૂસ મારવાડી હોય ચાય ન પાવા દે, ગ્રાહક આવે ને ઓલો થમ્સઅપની બાટલી મંગાવે તો અરે રે કેટલો ખર્ચો કરી નાખો. છોકરા કહે છે બાપા તમારે જોઈએ એટલા લઈને મંદિરે જાઓ, માળા ફેરવો મહેરબાની કરીને આ નળોમાં. તોય સમજે નહીં, છોકરાના કામમાં માથા માર્યા જ કરે. પણ વડીલોએ તો વિચારવું કે આપણે તો હવે એક કેવળ ઠેઠનું જ કરવાનું અને પેટનું કરવાનું, પણ શેઠનું કરવાનું બાકી નથી. પણ આપણે તો નક્કી કર્યું છે કે આખી જિંદગી ઉદ્યમ કરવો, પેટ ભર્યા કરવું, ટાઈમ વધે તો ઠેઠનું કરવું. પણ કોણ કેદી ચાલ્યા જવાના છે એ કાંઈ ખ્યાલ નથી. એટલે દેવાનંદ સ્વામી કહે છે આખી જિંદગી મહેનત કરી કરીને મરી જશો પણ ભેગું કાંઈ હાલવાનું નથી. ભૂખે મરી ભેડી કરી રે માયા લાખ કરોડ, એ માયા લાખ કરોડ દાંટી રહેશે દરબારમાં, હારે જોને આંખ્યો કા ફોડ, અંતે જાવું છે ઉઠી એકલા. સ્વામી કહે છે કાંઈ ભેગું આવવાનું નથી. ધનાની ભૂમો પસવશ્ચે ગોષ્ઠે, ભાર્યા ગૃહદ્વારી જનાહા સ્મશાને, દેહશ્ચિત્તાયામ પરલોક માર્ગે કર્માનું ગો ગચ્છતી જીવ એક. કવિ કહે છે જેટલું તમારું ધન દોલત હશે ને એ બધું જમીનમાં દાટેલું એમને પડ્યું રહેશે. અત્યારે કોઈએ સ્વિસ બેંકમાં રૂપિયા નાખ્યા હશે તો ત્યાં, એની બેંકોમાં હશે તો ત્યાં પડ્યું રહેશે ધન. અને એ જમાનામાં તો પશુઓ ઘણા રાખતા ને, હાથી ઘોડાને ઊંટને આવું બધું. એટલે કહે છે પશુઓ છે એ કોઢમાં બાંધેલા રહી જશે. તમારી પત્ની ક્ષણવાર પણ તમારો વિયોગ સહન ન કરનારી એ પ્રાણપ્રિયા પણ દરવાજે આવીને ઊભી રહેશે, એ સ્મશાન સુધી પણ તમને વળાવવા આવવાની નથી. અને સગા સંબંધીઓ લાજ શરમે કદાચ આ ભળવા આવ્યા હશે તો પણ એ સ્મશાન સુધી તમારા ભેગા આવશે, અને સ્મશાનમાં દેહને પણ ચિતાની અંદર હળગાવી દેશે. તે આખી જિંદગી જેનું જતન કર્યું છે, રાત દી દેહના જ સુશોભનના એને તાજો માજો અને સુખી રાખવા માટે મહેનત મજૂરી કરી છે, એ દેહ પણ તારા ભેગો હે જીવડા હાલવાનો નથી. કર્માનુગો ગચ્છતિ જીવ એક, કેવળ કરેલા સારા નરસા કર્મો છે ને એ તારી સાથે ચાલશે. એટલે એવા કર્મ અત્યારે કરી લેવા કે પાછલી જિંદગીમાં આપણે પસ્તાવો ન પડે. સવારમાં ઉઠીને એવું કામ કરી લેવું કે આખો દિવસ હારો જાય, દિવસભર એવું કામ કરવું કે આખો આપણો બીજો દિવસ છે એ સારો જાય, અઠવાડિયું એવું કામ કરવું કે મહિનો આખો સારો જાય, મહિનો એવું કામ કરવું કે આખું વર્ષ આપણું સારું જાય, અને બાળપણમાં અને યુવાનીમાં એવું કામ કરવું કે આધેડ હોય અને પાછલું જે વૃદ્ધાપણની જિંદગી છે ને એ સુખ શાંતિથી પસાર થાય. એવું અત્યારથી જ મુમુક્ષુ એ વિચારવું. એટલે સંતો કહે છે પહેલાં ઠેઠનું, પછી પેટનું અને પછી શેઠનું કરવું. આવી રીતે ભગવાન અને સંતો આ જીવને ઉપદેશ આપે છે. ગુણાતીતાનંદ સ્વામી તો કહે છે ને કે દીકરા કમાય એવા થાય ને તો પછી દીકરાને બધો વ્યવહાર સોંપી દઈને આપણે તો બે ટાઈમ રોટલા ખાઈ અને હાથમાં માળા લઈને મંદિરે ભજન કરવું, પણ કોઈ વ્યવહારની જવાબદારી લેવી નહીં. વ્યાપકેશ મુનિ કહે છે હે જેષજીત રાજન, ભગવાન શ્રી હરિ મહેસાણામાં પધારી આવી અદ્ભુત લીલા કરી અને ત્યાંથી અહીઠોર ગામે પધાર્યા છે. ત્યાં દેવીબાઈ ભગવાનના પરમ ભક્ત હતા, એમણે ભગવાનની પૂજા કરી છે. ત્યાંથી પ્રભુ વડનગર પધાર્યા છે. વડનગરથી ભગવાન વિસનગર થઈ અને કડા ગામમાં પધાર્યા છે. કડા ગામને વિશે ધીરજ રામ અને અમુલખ રામ નામના બ્રાહ્મણ ભગવાનના ભક્ત હતા, એમણે પૂજા કરી. ત્યાંથી દેવડા ગામે થઈ અને ભગવાન સારડી ગામની ભાગોરે પધાર્યા છે. હે રાજન, એ વખતે તુલસીદાસ વિહારના હતા, એની બેન આ ગામમાં પરણાવેલી. ભગવાન જેદી વિહાર પધાર્યા ત્યારે આ તુલસીદાસની બેને ભગવાનને પ્રાર્થના કરેલી કે હે મહારાજ મારા ગામ પધારજો. કેટલું ભગવાન યાદ રાખે તમે જુઓ, એને આપેલું આમંત્રણ એને માન આપી અને ભગવાન આજે આમ બીજો રસ્તો લઈને સારડી ગામના પાદરમાં પધાર્યા. ભગવાન યાદ રાખે છે પણ જીવ ભૂલી જાય છે. આમંત્રણ આપેલું પણ બાઈ તો ભૂલી ગઈ. ભગવાન એના ઘરે હતા, ભાઈના ઘરે, તોય ભગવાનને ઓળખી ન શકી. સંતો પાર્ષદો સાથે ભગવાન ત્રણ ચોગાડી પાક ધારણ કરી અને અશ્વ આરૂઢ થઈ અને એના સામા આવીને ઉભા રહ્યા. અને આ તુલસીદાસની બહેન ઘાસ લેવા માટે ખેતર જાતી હતી, તોય ભગવાનને ઓળખ્યા નહીં. એટલે ભગવાન કહે છે અલીબાઈ, આમ જો તારા આમંત્રણને માન આપીને સામે ચાલી અને અમે તારા ગામ પધાર્યા છીએ, તોય તું હજી અમને એમ નથી કે કહેતી કે હે મહારાજ પધારો પધારો, ધન ઘડી ધન ભાગ, આજ મને પાવન કરવા માટે તમે મારા આંગણે પધાર્યા. એટલું જ નહીં, તું અમને એમ પણ નહીં કે હે મહારાજ આજની રાત અહીંયા રોકાઈ જાઓ, મારા ઘરે થાળ જમીન જાજો. બાઈ ભૂલી ગઈ. જો ભગવાન યાદ રાખે છે ને જીવ ભૂલી જાય છે, પણ ભગવાન જેવા ભગવાનને આમંત્રણ આપ્યા પછી એ ભૂલી જવાના? ભગવાનને મનમાં દુઃખ થયું, અરે રે આ બાઈને અમે પાવન અને સુખી કરવા માટે પધાર્યા ને આ તો અમને ઓળખી પણ ન શકી, હવે એના ઘરે જઈને શું કામ છે? પછી તો બાઈ શરમિંદી થઈ ગઈ, ભગવાનને પ્રાર્થના કરવા લાગી છે. ભગવાન કહે છે સાંભળ, તારા ભાઈના ઘરે અમે હતા તેથી તો તે અમને આમંત્રણ આપ્યું હતું ને આજે તો તે અમારો ભાવે ન પૂછ્યો. બાઈ કહે છે મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. હે મહારાજ, આપ તો ભ્રમ આદિ દોષે રહિત છો અને અમારા જેવા જીવ છે એ તો ભ્રમ આદિ દોષે સહિત હોય. એટલે હે મહારાજ, હું તમને ભૂલી ગઈ પણ આપ અમને કેમ ભૂલી શકો, માટે કૃપા કરી અને મારા ગામમાં મારા ઘરે પધારો અને જમીન જાજો, કારણ કે આપ તો સર્વજ્ઞ છો અને અમે તો હે મહારાજ અજ્ઞાની છીએ, માટે તમે આવા વક્ર વાંક્યો બોલી અને મને દુઃખ ન લગાડશો, પણ આપ મારા ઘરે પધારો. ભગવાનને એમ કહેલું કે હે ભાઈ, તારા ઘરમાં ધાન્ય નથી કે શું અમને જમવાનું નથી કહેતી તે? ભાઈ કહે છે, મહારાજ આપની કૃપાથી પુષ્કળ ધાન્ય મારા ઘરને વિશે ભરેલું છે, માટે આ પાર્ષદો સંતો સાથે પધારી અને મારા ઘરે જમીન પછી